श्री हरि। महापाप थी बचो, ब्रह्म हत्या सुरापानम स्तेयम गुर्व गनागमः महान्ति पातकान्याहुः संसर्गश्चापि तैः सह। मनुस्मृति 11:54। ब्राह्मणनी हत्या करवी, दारू पीवो, सोनू वगैरेनी चोरी करवी अने गुरुपत्नी साथे व्यभिचार करवो, आ चार महापाप छे। आ चारमांथी कोईपण महापाप करवावाळानी साथे कोई 3 वर्ष सुधी रहे छे तेने पण ते फळ मळे छे जे महापापीने मळे छे। पहेलू, ब्रह्म हत्या। चारे वर्णोना गुरु ब्राह्मण छे। वर्णानाम ब्राह्मणो गुरुः। शास्त्रीय ज्ञाननो जेटलो प्रकाश ब्राह्मण जातिथी थयो छे तेटलो बीजी कोई जातिथी थयो नथी। तेथी ब्राह्मणोनी हत्या करवी ए महापाप छे। आवी रीते जेनाथी दुनियानुं हित थाय छे तेवा हितकारी पुरुषोने, भगवत भक्तोने तथा गाय वगैरेने मारवा ए पण महापाप ज छे। कारण के जेना द्वारा बीजाओनुं जेटलुं वधारे हित थाय छे तेनी हत्याथी तेटलुं ज वधारे पाप लागे छे। बीजू, मदिरापान। मांस, ईंडा, गांजो, भांग वगैरे बधा अशुद्ध अने नशीला पदार्थोनुं सेवन करवुं पाप छे। परंतु मदिरा पीवी महापाप छे। कारण के मनुष्यनी भीतर जे धार्मिक भावनाओ रहे छे, धर्मनी रुचि संस्कार रहे छे, तेने मदिरापान नष्ट करी दे छे। तेथी मनुष्य महान पतन तरफ चाल्यो जाय छे। मदिरा बनावामां असंख्य जीवोनी हत्या थाय छे। गंगाजी बधाने शुद्ध करवावाळी छे, परंतु गंगाजीमां मदिरानुं पात्र फेंकवामां आवे तो ते शुद्ध थतुं नथी। જ્યારે મદિરાનું પાત્ર પણ આટલું અશુદ્ધ થઈ જાય છે તો મદિરા પીવાવાળા કેટલા અશુદ્ધ થઈ જતા હશે તેનું કોઈ ઠેકાણું નથી। મુસલમાનોના ધર્મની આ વાત મેં સાંભળેલી છે કે શરીરના જે અંગને મદિરા લાગી જાય તે અંગની ચામડી કાપીને ફેંકી દેવી જોઈએ। પ્રશ્ન, આજકાલ કેટલીક અંગ્રેજી દવાઓમાં મદિરા મેળવાયેલી હોય છે? જો સ્વાસ્થ્યને માટે ઔષધિ રૂપે તેનું સેવન કરવામાં આવે તો શું મહાપાપ લાગશે? ઉત્તર, શ્રી મહારાજજીના શબ્દોમાં, જેમાં મદિરા છે તે ઔષધિઓના સેવનથી મહાપાપ લાગશે જ। પ્રશ્ન, જો પરિવારમાં એક વ્યક્તિ મદિરાપાન કરે છે તો તેના સંગના કારણે આખા પરિવારને મહાપાપ લાગશે? ઉત્તર, શ્રી મહારાજજીના શબ્દોમાં, નહીં। પરિવારવાળાઓની દ્રષ્ટિમાં તે કુટુંબી છે તેથી તેઓ મદિરા પીવાવાળાનો સંગ કરતા નથી, પણ પરવશતાથી કુટુંબીઓનો સંગ કરે છે। તેવી જ રીતે જો પતિ મદિરાપાન કરે છે અને સ્ત્રીએ રાત દિવસ તેની સાથે રહેવું પડે છે તો સ્ત્રીને મહાપાપ નહીં લાગે, કારણ કે તે મદિરા પીવાવાળાનો સંગ નથી કરતી, પણ પરવશતાથી પતિનો સંગ કરે છે। રુચિપૂર્વક સંગ કરવાથી જ કુસંગનો દોષ લાગે છે। પ્રશ્ન, જે પહેલા અજાણતામાં મદિરા પી રહ્યો છે પણ હવે ભાનમાં આવ્યો છે તો મહાપાપથી શુદ્ધ કેવી રીતે બને? ઉત્તર, શ્રી મહારાજજીના શબ્દોમાં, તે સાચા હૃદયથી પશ્ચાતાપ કરે અને મદિરા પીવાનું તદ્દન છોડી દે અને નિશ્ચય કરી લે કે આજથી હું કદી પણ મદિરા પીશ નહીં, તો તેના બધા પાપ માફ થઈ જશે। જીવ સ્વતઃ શુદ્ધ છે, ચેતન અમલ સહજ સુખરાશી, તેથી અશુદ્ધિને છોડતા જ તે નિત્ય પ્રાપ્ત શુદ્ધિ મળી જશે, તે શુદ્ધ થઈ જશે। ત્રીજું, ચોરી। કોઈપણ ચીજની ચોરી કરવી પાપ છે, પરંતુ સોનું, હીરા વગેરે બહુમૂલ્ય ચીજોની ચોરી કરવી મહાપાપ છે। તાત્પર્ય એ છે કે વસ્તુ જેટલી મૂલ્યવાન હોય છે તેની ચોરી કરવાથી તેટલું જ વધારે પાપ લાગે છે। ચોથું, ગુરુપત્ની ગમન। વીર્ય એટલે કે બ્રહ્મચર્ય ના નાશના જેટલા ઉપાય છે તે બધા પાપ છે, પરંતુ ગુરુપત્ની ગમન કરવું એ મહાપાપ છે। કારણ કે આપણને વિદ્યા આપવાવાળા આપણા જીવનને નિર્મળ બનાવવાવાળા ગુરુની પત્નીમાંથી પણ અધિક માંથી પણ અધિક હોય છે, તેથી તેની સાથે વ્યભિચાર કરવો મહાપાપ છે। પરસ્ત્રી ગમન કરવું પણ મહાપાપ છે, તેથી તેને વ્યભિચાર અર્થાત વિશેષ અભિચાર એટલે કે હિંસા કહેવામાં આવ્યું છે। જો પુરુષ પરસ્ત્રી ગમન કરે છે અથવા સ્ત્રી પરપુરુષ ગમન કરે છે તો મા બાપ, ભાઈ બહેન વગેરેને તથા સાસરામાં પતિ સાસુ સસરા, દિયર વગેરેને મહાન દુઃખ થાય છે. આ રીતે બંને પરિવારોને દુઃખ આપવું પાપ છે અને નિષિદ્ધ ભોગ ભોગવીને શાસ્ત્ર, ધર્મ, સમાજ, કુળ વગેરેની મર્યાદાનો નાશ કરવો પણ પાપ છે. આ બંને પાપ એક સાથે થવાથી પરસ્ત્રી ગમન અથવા પરપુરુષ ગમન કરવું વિશેષ અભિચાર છે, મહાપાપ છે. એક બુદ્ધિશાળી સજ્જને પોતાનો અનુભવ જણાવ્યો હતો કે પરસ્ત્રી ગમન કરવાથી હૃદયનો આસ્તિક ભાવ નષ્ટ થઈ જાય છે અને નાસ્તિક ભાવ આવી જાય છે, જે મહાન અનર્થનું મૂળ છે. હિન્દુ, મુસલમાન, ઈસાઈ વગેરે કોઈ પણ કેમ ન હોય, સૌએ એવા મહાપાપનો ત્યાગ કરવો જોઈએ. મનુષ્ય શરીર મળ્યું છે તો કંઈ નહીં, તો મહાપાપથી તો બચવું જ જોઈએ, જેથી આગળ દુર્ગતિ ના થાય, ભૂત પ્રેત વગેરે યોનિઓની પ્રાપ્તિ ન થાય. ગર્ભપાત મહાપાપથી પણ બમણું પાપ છે. જેમ બ્રહ્મહત્યા મહાપાપ છે, એવી જ રીતે ગર્ભપાત પણ મહાપાપ છે. શાસ્ત્રમાં તો ગર્ભપાતને બ્રહ્મહત્યાથી પણ બમણું પાપ બતાવવામાં આવ્યું છે. યત પાપમ બ્રહ્મહત્યાયા દ્વિગુણમ ગર્ભપાતને પ્રાયશ્ચિતમ ન તસ્યાસ્તિ તસ્યાસ્ત્યાગો વિધીયતે. પારાશર સ્મૃતિ 4:20. બ્રહ્મહત્યાથી જે પાપ લાગે છે તેનાથી બમણું પાપ ગર્ભપાત કરવાથી લાગે છે. આથી ગર્ભપાત રૂપી મહાપાપનું કોઈ પ્રાયશ્ચિત નથી, તેમાં તો તે સ્ત્રીનો ત્યાગ કરી દેવાનું જ વિધાન છે. ભગવાન ખાસ કૃપા કરીને જીવને મનુષ્ય શરીર આપે છે, પણ નસબંધી, ઓપરેશન, ગર્ભપાત, લૂપ, ગર્ભનિરોધક દવાઓ વગેરે દ્વારા તે જીવને મનુષ્ય શરીરમાં નહીં આવવા દેવો, તે પરવશ જીવને જન્મ જ ન લેવા દેવો, જન્મતા પહેલાં જ તેનો નાશ કરી દેવો, એ બહુ મોટું પાપ છે. તેણે કોઈ અપરાધ પણ કર્યો નથી તો પણ તે નિર્બળ જીવની હત્યા કરી દેવી, તેની સાથે કેટલો મોટો અન્યાય છે. તે જીવ મનુષ્ય શરીરમાં આવીને કોણ જાણે કેવા કેવા સારા કામો કરત, સમાજની સેવા કરત, પોતાનો ઉદ્ધાર કરત, પણ જન્મ લેતા પહેલાં જ તેની હત્યા કરી દેવી એ ઘોર અન્યાય છે, ભારે મોટું પાપ છે. પોતાનો ઉદ્ધાર, કલ્યાણ ન કરવું એ પણ દોષ, પાપ છે. તો પછી બીજાઓને પણ ઉદ્ધારનો મોકો નહીં મળવા દેવો કેટલું મોટું પાપ છે. આવું મહાપાપ કરવાવાળા સ્ત્રી પુરુષોને આગળના જન્મોમાં કોઈ સંતાન થશે નહીં, તેઓ સંતાન વિના જન્મ જન્માંતર સુધી રડતા રહેશે. આ પ્રત્યક્ષ વાત છે કે જે માલિક સારા નોકરનો તિરસ્કાર કરે છે તેને સારા નોકરો નહીં મળે, અને જે નોકરો સારા માલિકનો તિરસ્કાર કરે છે તેને પછી સારા માલિક નહીં મળે. સારા સંત મહાત્માઓનો સંગ મેળવીને જે પોતાનો ઉદ્ધાર કરતો નથી તેને પછી તેઓ સંગ નહીં મળે. જેમનાથી લાભ થયો છે એવા સારા સંતોનો જે ત્યાગ કરે છે, તેમની નિંદા તિરસ્કાર કરે, તેને પછી તેવા સંત નહીં મળે. જેમ માતા પિતા ખુશ થઈને બાળકોને મીઠાઈ આપે પણ બાળક તે મીઠાઈ નહીં ખાઈને ગંદા નળામાં ફેંકી દે છે તો પછી માતા પિતા તેને મીઠાઈ આપતા નથી, તેવી જ રીતે ભગવાન ખાસ કૃપા કરીને મનુષ્ય શરીર આપે છે, પણ મનુષ્ય તે શરીરથી પાપ કરે છે, તે શરીરનો દુરુપયોગ કરે છે તો પછી તેને મનુષ્ય શરીર મળશે નહીં. માતા પિતા બાળકને પાછા મીઠાઈ આપે છે કારણ કે બાળક અણસમજુ હોય છે, પણ જે સમજપૂર્વક જાણી કરીને પાપ કરે છે તેને ભગવાન પછી મનુષ્ય શરીર નહીં આપશે. આવી રીતે જે ગર્ભપાત કરે છે તેમને પછી આગળના જન્મોમાં સંતાન થશે નહીં. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં આવે છે કે સૃષ્ટિના આરંભમાં ભગવાન શ્રીકૃષ્ણની ચિન્મયી શક્તિ મૂળ પ્રકૃતિ શ્રી રાધાએ પોતાના ગર્ભને બ્રહ્માંડ ગોલકના અથાગ જળમાં ફેંકી દીધો. આ જોઈને ભગવાને તેને શાપ દીધો કે આજથી તને કોઈ સંતાન થશે નહીં. એટલું જ નહીં, તારા અંશથી જે જે દિવ્ય સ્ત્રીઓ ઉત્પન્ન થશે તેમને પણ કોઈ સંતાન થશે નહીં. તે પછી મૂળ પ્રકૃતિ દેવીની જીભ આગળના ભાગથી સરસ્વતી પ્રગટ થઈ. પછી થોડો સમય વીતી ગયા બાદ તે મૂળ પ્રકૃતિ બે રૂપોમાં પ્રગટ થઈ. અડધા ડાબા અંગથી તે લક્ષ્મી અને અડધા જમણા અંગથી તે રાધા બની ગઈ. ભગવાન શ્રી કૃષ્ણ પણ તે સમયે બે રૂપોમાં પ્રગટ થઈ ગયા. અડધા ડાબા અંગથી તે ચતુર્ભુજ વિષ્ણુ અને અડધા જમણા અંગથી તે દ્વિભુજ કૃષ્ણ થઈ ગયા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ લક્ષ્મી અને સરસ્વતી બંને દેવીઓને વિષ્ણુની સેવામાં ઉપસ્થિત થવાની આજ્ઞા આપી. મૂળ પ્રકૃતિથી પ્રગટ હોવાને કારણે લક્ષ્મી અને સરસ્વતીને કોઈ સંતાન જ થયા નહીં. તે પછી ભગવાન શ્રી કૃષ્ણના રોમે રોમમાંથી અસંખ્ય ગોપ પ્રગટ થયા અને રાધાના રોમે રોમમાંથી અસંખ્ય ગોપ કન્યાઓ પ્રગટ થઈ. ભગવાનના શાપને કારણે આ ગોપ કન્યાઓને પણ કોઈ સંતાન ન થયા. આ કથાથી સાબિત થાય છે કે જે સ્ત્રી ગર્ભ પડાવે છે તે આગળના જન્મોમાં સંતાન સુખ જોઈ શકશે નહીં. પ્રશ્ન: એવું જોવામાં આવે છે કે જેમણે ગર્ભપાત કરાવ્યો છે તે સ્ત્રીઓ ફરીથી ગર્ભવતી થાય છે અને તેને સંતાન પણ થાય છે, તેથી કેવી રીતે માનવું કે ગર્ભપાત કરવાવાળી સ્ત્રીને પછી સંતાન નહીં થશે? ઉત્તર શ્રી મહારાજજીના શબ્દોમાં: આ જન્મનું તો પહેલાંથી જ પ્રારબ્ધ બની ચૂકેલું છે, તેથી તે પ્રારબ્ધ અનુસાર તેને સંતાન થઈ શકે છે, પરંતુ આગળના જન્મમાં નવું પ્રારબ્ધ બનવાથી તેને સંતાન થશે નહીં. આ જન્મમાં કરવામાં આવેલ ગર્ભપાતરૂપી મહાપાપનું ફળ તેને આગળના જન્મોમાં ભોગવવું જ પડશે. પ્રશ્ન: ગર્ભસ્ત્રાવ, ગર્ભપાત અને ભ્રૂણ હત્યા આ ત્રણમાં શું ફેર છે? ઉત્તર શ્રી મહારાજજીના શબ્દોમાં: ગર્ભ યા જીવનું શરીર બનવાનું શરૂ થાય તે પહેલાં જ રજવીર્ય પડી જાય તેને ગર્ભસ્ત્રાવ કહે છે. જ્યારે ગર્ભમાં શરીર બનવાનું શરૂ થઈ જાય ત્યારે તેને પડાવી દેવું ગર્ભપાત કહેવાય છે. જ્યારે ગર્ભમાં રહેલા જીવને હાથ, પગ, માથું વગેરે અંગ નીકળી આવે છે અને તે છોકરો કે છોકરી આ ભેદ સ્પષ્ટ થવા લાગે છે ત્યારે તેને પડાવી દેવું એ ભ્રૂણ હત્યા કહેવાય છે. ગર્ભસ્ત્રાવ, ગર્ભપાત અને ભ્રૂણ હત્યા આ ત્રણમાંથી કોઈ પણ રીતે કરવાથી મહાપાપ લાગે છે. હા, આપોઆપ ગર્ભ પડી જાય તો તેનું પાપ લાગતું નથી, જેમ કે સંસારના ઘણા જીવો આપોઆપ મરી જાય છે પણ તેનું પાપ આપણને લાગતું નથી, કારણ કે આપણે તેને માર્યો નથી અને મારવાની ઈચ્છા પણ કરી નથી. પ્રશ્ન: ગર્ભમાં જીવ તો હોતો નથી, પછી આવે છે તો પછી ગર્ભપાત પાપ કેવી રીતે? ઉત્તર શ્રી મહારાજજીના શબ્દોમાં: પુરુષના વીર્યના એક ટીપામાં હજારો જીવ હોય છે, તેમાંથી જે જીવ રજની સાથે ચોંટી જાય છે, ગર્ભાશયમાં રહી જાય છે, તે જ વધીને ગર્ભ બને છે. પ્રાણશક્તિ વિના ગર્ભ વધે જ નહીં. જીવમાં પ્રાણશક્તિ સ્થૂળ થઈ જાય છે અને ગર્ભ વધવા લાગે છે. ગર્ભ વધવાથી જ્યારે પ્રાણશક્તિ વિશેષ રૂપે જોવામાં આવે છે અને ગર્ભ હલચલ કરવા લાગે છે ત્યારે લોકો કહી દે છે કે હવે ગર્ભમાં જીવ આવી ગયો. પ્રશ્ન: કોઈને ગર્ભ આપમેળે પડી જાય તો? ઉત્તર: આ એક રોગ છે અને આનો ઈલાજ કરવો જોઈએ. એક સ્ત્રીને 5-6 ગર્ભ પડી ગયા. એક સંતે તેના પરિવારવાળાઓને જણાવ્યું કે ગર્ભાશયમાં ગરમી ઘણી છે જેથી ગળીને પડી જાય છે, તેથી આના માટે એક ઉપાય કરો. જ્યારે તેને ગર્ભ રહે ત્યારે તે આ વિધિથી ગાયનું દૂધ પીએ. એક વાસણ પર દૂધ ગાળવાનું કપડું નાખી દેવું અને કપડાં પર ઝીણી દળેલી ખાંડ રાખી દેવી. પછી તેના પર ગાયનું દૂધ દોહવું જેથી તે દૂધમાં ખાંડ મળીને વાસણમાં ચાલી જશે. આ ધારોષ્ણ દૂધ તે સ્ત્રી તરત જ ગાયની સામે જ બેસીને રોજ સવારે ખાલી પેટે એક માસ સુધી પીએ. સંતના કયા અનુસાર તે સ્ત્રીએ દૂધ પીધું તો ગર્ભ પડ્યો નહીં અને તેને સંતાન થયું. તે હાલ પણ જીવે છે. આ રોગને મટાડવાની કેટલીક ઔષધિઓ છે જે આયુર્વેદના નિષ્ણાત અનુભવી વૈદ્ય પાસેથી લેવી જોઈએ. પ્રશ્ન: કોઈ રોગના કારણે ગર્ભપાત કરાવવો અનિવાર્ય થઈ જાય તો શું કરવું? ઉત્તર: ગર્ભપાતનું પાપ તો લાગશે જ. સ્ત્રીને બચાવવા માટે લોકો ગર્ભપાત કરાવી દે છે, પણ આવું નહીં કરવું જોઈએ, પણ ઈલાજ કરવો જોઈએ. જે થવાકાળ છે તે તો થશે જ. સ્ત્રી મરવાની હશે તો ગર્ભ પડાવવાથી પણ તે મરી જશે. જો તેનું આયુષ્ય બાકી હશે તો ગર્ભ નહીં પડવાથી પણ તે મરશે નહીં. મૃત્યુ તો તેનો સમય આવવાથી જ થાય છે, નિમિત્ત ભલે કાંઈ પણ બની જાય, તેથી ગર્ભપાત કદી નહીં કરાવવો જોઈએ. પ્રશ્ન: કુંવારી અવસ્થામાં ગર્ભ રહી જાય તો તેને પડાવવો જોઈએ કે નહીં? ઉત્તર: જેના સંગથી ગર્ભ રહી જાય તેની સાથે લગ્ન કરાવી દેવા જોઈએ. જો લગ્ન નહીં કરાવી શકાય તો પણ તે ગર્ભને પડાવવો જ નહીં જોઈએ, તેનું પાલન કરવું જોઈએ. બાળક થોડું મોટું થાય ત્યારે તેને અનાથાલયમાં મોકલી દેવું જોઈએ, અથવા કોઈ દત્તક લેવા ચાહે તો તેને આપી દેવું જોઈએ. જો કોઈ કન્યાની સાથે જબરજસ્તી બળાત્કાર કરે તો જબરજસ્તી કરવાવાળાને બહુ ભારે પાપ લાગશે. જો કન્યાએ તેમાં સંગનું સુખ લીધું છે તો તેટલા અંશમાં તેને પાપ લાગશે, કારણ કે બધા પાપ ભોગ ઈચ્છાને લીધે જ થાય છે. ભોગ ઈચ્છા બિલકુલ નહીં હોય તો પાપ લાગતું જ નથી. જો કુંવારી કન્યાને ગર્ભ રહી જાય તો તેના માતા પિતાને પણ અસાવધાનીના કારણે તેનું પાપ લાગે છે. તેથી માતા પિતાએ ખૂબ સાવધાની શરૂઆતથી જ કન્યાની રક્ષાને માટે રાખવી જોઈએ, તેને સ્વતંત્રતા આપવી નહીં. પ્રશ્ન: લોકોને ખબર પડશે તો તે કન્યાની બદનામી થશે તથા તેની સાથે કોઈ લગ્ન પણ નહીં કરે તો પછી તે શું કરે? ઉત્તર: પાપ કર્યું છે તો બદનામી સહેવી જ પડશે. ગર્ભ પડાવી દેવો, આત્મહત્યા કરી લેવી અને ઘરેથી ભાગી જવું, આ ત્રણ હત્યાઓથી બચવાને માટે બદનામી સહન કરી લેવી સારી છે. તે કન્યાની સાથે કોઈ લગ્ન કરવાનું ન સ્વીકારે તો તે ઘરમાં રહીને ભજન સ્મરણ કરે, તેનાથી તેના પાપનું પ્રાયશ્ચિત પણ થઈ જશે. પ્રશ્ન: જો કોઈ પરણેલી સ્ત્રી પર બળાત્કાર કરે અને ગર્ભ રહી જાય તો શું કરવું જોઈએ? ઉત્તર: જ્યાં સુધી બને ત્યાં સુધી તે સ્ત્રીએ ચૂપ રહેવું જ ઉત્તમ છે. પતિને ખબર પડી જાય તો તેણે પણ ચૂપ જ રહેવું જોઈએ. બંને ચૂપ જ રહેવામાં ફાયદો છે. ખરેખર તો પહેલેથી જ સાવધાન રહેવું જોઈએ, જેથી આવી ઘટના બને જ નહીં. ગર્ભ પડાવવામાં અમારી સંમતિ નથી, કારણ કે ગર્ભની હત્યા મહાપાપ છે. પ્રશ્ન: નસબંધી ઓપરેશન કરાવવાથી શું હાનિ છે? ઉત્તર: આ પ્રત્યક્ષ જોઈ શકાય છે કે લોકોએ નસબંધી કરાવેલી છે, તેમાંથી ઘણાના શરીર અને હૃદય નબળા થઈ ગયા છે. તેમના શરીરમાં કેટલાક રોગ પેદા થયા છે, થઈ રહ્યા છે અને થતા રહેશે. પશુઓમાં પણ આપણે જોઈએ છીએ કે જે વાછરડાને બળદ બનાવી દેવામાં આવે છે તેનું પુરુષત્વ નષ્ટ થવાથી તેના માંસમાં તે શક્તિ રહેતી નથી, જે શક્તિ બળદ નહીં બનાવેલા વાછરડાના માંસમાં રહેલી હોય છે. તેથી બળદ બનાવેલા વાછરડાનું માંસ ઈરાક, ઈરાન વગેરે દેશોમાં સસ્તું વેચાય છે અને બળદ નહીં બનાવેલા વાછરડાનું માંસ મોંઘું વેચાય છે, એવું અમે સાંભળ્યું છે. તે માટે નસબંધી દ્વારા પુરુષત્વનો અવરોધ કરવાથી, નષ્ટ કરવાથી શારીરિક શક્તિ પણ નાશ પામે છે અને ઉત્સાહ, નિર્ભયતા વગેરે માનસિક શક્તિનો પણ નાશ થાય છે. જે નસબંધી દ્વારા પોતાનું પુરુષત્વ નષ્ટ કરી દે છે તે નપુંસક છે. તેમના દ્વારા પિતરોને પિંડ પાણી મળતા નથી. આવા પુરુષને જોવાનું પણ અશુભ માનેલું છે. યાત્રા સમયે આવી વ્યક્તિઓને જોવી એ અપશુકન છે. જે માતાઓએ નસબંધી ઓપરેશન કરાવેલું છે તેમનામાંથી ઘણાને લાલ અને સફેદ પ્રદરનો રોગ થઈ ગયો છે, જેનો કોઈ ઈલાજ નથી. રાજસ્થાનમાં જ નસબંધી ઓપરેશનને કારણે સેંકડો સ્ત્રીઓ મરી ચૂકી છે અને બીજી કેટલીકને એવા રોગ થઈ ગયા છે કે ડોક્ટરોએ જવાબ દઈ દીધો છે. આ વાત સમાચારોમાં પણ આવી છે. ઓપરેશન કરવાથી સ્ત્રીઓના શરીરમાં નબળાઈ આવી જાય છે. ઉઠતા બેસતા આંખોમાં અંધારા આવી જાય છે. છાતી અને પીઠમાં દર્દ થવા લાગે છે અને કામ કરવાની હિંમત થતી નથી. આવું અમે ડોક્ટરો પાસેથી સાંભળ્યું છે. જે સ્ત્રીઓ નસબંધીનું ઓપરેશન કરાવી લે છે તેમનું સ્ત્રીત્વ, એટલે કે ગર્ભધારણ કરવાની શક્તિ નષ્ટ થઈ જાય છે. એવી સ્ત્રીઓને જોવી એ પણ અશુભ છે, અપશુકન છે. ભગવાને આપેલી શક્તિનો નાશ કરવાનો કોઈને પણ અધિકાર નથી. તેનો નાશ કરવો અનઅધિકાર ચેષ્ટા છે, અપરાધ છે. જેમણે ઓપરેશન દ્વારા સ્ત્રીત્વ નષ્ટ કર્યું છે તેઓ તો પાપની ભાગીદારણ છે જ, પણ જે બીજાઓને ઓપરેશન કરાવવાની પ્રેરણા આપે છે, આગ્રહ કરે છે, તે નવું પાપ કરે છે. જેમ કે ગીતાના અધ્યયનનું મોટું મહાત્મ્ય છે, પણ તેનાથી વધારે ગીતાના પ્રચારનું મહાત્મ્ય છે. તેવી જ રીતે જે બીજાઓને ઓપરેશનનો પ્રચાર કરે છે તેઓ ભારે મોટું પાપ કરે છે અને ગૌઘાતકોની સંખ્યા વધારવામાં સહાયક થવાથી ગૌહત્યાના પાપમાં ભાગીદાર થાય છે. બોડી બહેનોને આ વાતની ખબર નથી, તેથી તેઓ અજાણતામાં ભારે મોટો અપરાધ પાપ કરી બેસે છે. તેમણે આ પાપથી બચવું જોઈએ. જે કોઈ પણ કોઈ પ્રકારનો અપરાધ કરે છે તેમની પ્રાણ શક્તિનો જલ્દી નાશ થઈ જાય છે અને તેમનું મૃત્યુ જલ્દી થઈ જાય છે. અપરાધ પાપ કરવાથી અથવા તેવું કરવાથી મનમાં આવવાથી શ્વાસ તેજ ચાલવા લાગે છે, પ્રાણ ક્ષુબ્ધ થઈ જાય છે. આ પ્રત્યક્ષ વાત છે, કોઈ પણ અનુભવ કરીને જોઈ શકે છે. નસબંધી ઓપરેશન કરાવવું તે વ્યભિચારને ખુલ્લો મોકો આપવા બરાબર છે, જે ભારે મોટું પાપ છે. પશુઓને બલિ આપવો, વધ કરવો અભિચાર કહેવાય છે. તેનાથી પણ જે વિશેષ અભિચાર છે તેને વ્યભિચાર કહેવાય છે. આથી મનુષ્યની ધાર્મિક પારમાર્થિક ભાવના નષ્ટ થઈ જાય છે અને તેનું મહાન પતન થઈ જાય છે. મનુષ્ય શરીર માત્ર પરમાત્મા પ્રાપ્તિને માટે જ મળેલું છે. તેને પરમાત્મા તરફ નહીં લગાવીને માત્ર ભોગ ભોગવવામાં જ લગાવવું, અને એટલું જ નહીં માત્ર ભોગ ભોગવવાને માટે મોટા મોટા પાપ કરવા, ગર્ભપાત કરવો, નસબંધી કરાવવી, ઓપરેશન કરાવવું એ કેટલા ભારે અનર્થની વાત છે. ગર્ભપાત, નસબંધી વગેરે કરવાથી ભોગ ભોગવવા સિવાય બીજું શું સિદ્ધ થાય છે? નસબંધીથી શું કોઈને કોઈ ધાર્મિક પારમાર્થિક લાભ થયો છે, થશે, થઈ શકે છે? નસબંધી કરવાથી માત્ર ભોગ પરાયણતા જ વધી રહી છે. જેટલી ભોગ પરાયણતા આજે મનુષ્યોમાં થઈ રહી છે તેટલી પશુઓમાં પણ નથી. જો તમે સંતાન નથી ઈચ્છતા તો સંયમ રાખો, જેથી તમારા શરીરમાં બળ રહેશે, ઉત્સાહ રહેશે, અને તમારામાં ધર્મપરાયણતા, ઈશ્વર પરાયણતા આવશે. તમારો મનુષ્ય જન્મ સફળ થઈ જશે. સંતોએ કહ્યું છે, કે શત્રવઃ સંતિ નિજેન્દ્રિયાણી તાન્યેવ મિત્રાણી જિતાની યાની. અર્થાત મનુષ્ય ઇન્દ્રિયોના વશમાં થઈ જાય છે તો તે ઇન્દ્રિયો તેની શત્રુ બની જાય છે, જેથી તેનો લોક પરલોક બગડી જાય છે. પરંતુ તે ઇન્દ્રિયોને જીતી લે છે તો તે ઇન્દ્રિયો તેની મિત્ર બની જાય છે, જેથી તેના લોક પરલોક સુધરી જાય છે. તે માટે ગીતાએ કહ્યું છે, ઉત્તરેદાત્મનાત્માનમ નાત્માનમવસાદયેત આત્મૈવ યાત્મનો બંધુર આત્મૈવ રિપુરાત્મનઃ. ભગવદ્ ગીતા ચેપ્ટર 6 વર્સ નંબર 5. પોતાના દ્વારા પોતાનો ઉદ્ધાર કરે, પોતાનું પતન ન કરે, કારણ કે પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે. પ્રશ્ન, ગર્ભપાત કરવાથી શું હાનિ છે? ઉત્તર, ગર્ભપાતથી તો હાનિ જ હાનિ છે. કૃત્રિમ ગર્ભસ્ત્રાવ, ગર્ભપાત કરાવવાથી સ્ત્રીનું શરીર ખરાબ થઈ જાય છે, કમજોર થઈ જાય છે. યુવાવસ્થામાં ભલે કમજોરીની ખબર ના પડે, પણ ડરતી અવસ્થામાં તેની ખબર પડવા લાગે છે. જ્યાં સુધી શરીરમાં લોહી બને છે ત્યાં સુધી નબળાઈની પૂરી ખબર પડતી નથી, પછી લોહી બનવાનું ઓછું થવાથી કમજોરીની ખબર પડે છે. ગર્ભપાતથી ઘણાને પ્રદર થઈ જાય છે. આ સિવાય ગર્ભપાતથી લોહી પડવાનો એક રસ્તો ખુલી જાય છે. બાળક પેદા થવાથી સ્ત્રીનું શરીર ખરાબ થતું નથી, કારણ કે બાળક પેદા થવું એક કુદરતી છે અને તે સમય પર થાય છે. તાત્પર્ય એ છે કે કુદરતી ચીજોથી સ્વાભાવિક જ ખરાબી પેદા થતી નથી, ખરાબી કૃત્રિમ ચીજોથી થાય છે.